நமோ அரிஹந்தானம் நமோ சேதானம் நமோ ஆயிரியானம் நமோ வஜாயானம் நமோ லோயே சர்வசாமூனம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ கணி மங்களம் குந்த குந்தாரியோ ஜெயின தர்மோஸ்து மங்களம்.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે એમાં આપણો 10મો મોક્ષ માર્ગ અધિકાર પેજ નંબર છે 337 અને ક્વેશ્ચન નંબર પહોંચ્યા છે 164 ક્વેશ્ચન સુધી આપણે પહોંચ્યા. જો વાત શેની ચાલે છે થોડા પાના ફરાવશું આગળ એટલે આપણને ટોપિકનો કોન્ટેક્સ્ટ આવી જાય. જો અહીંયાથી આવો પેજ 326 જુઓ, નજર નાખો. મોક્ષ માર્ગ અધિકાર છે બરાબર, એટલે મોક્ષ માર્ગમાં વાત શેની આવે, શેની વાત આવે મોક્ષ માર્ગમાં? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની બરાબર. એટલે અહીંયા જો 146 ક્વેશ્ચનથી શરૂઆત કરી કે સમ્યકત્વ કોને કહે છે, આની પહેલાનો ટોપિક શું હતો, આ શરૂઆત અહીંયા થોડોક નવો ટોપિક શરૂ કર્યો. આની પહેલાનો ટોપિક હતો પ્રયોજનભૂત સાત તત્વો પર થોડું થોડા ડિટેલમાં કીધું. એની પહેલાનો ટોપિક શું હતો, એની પહેલાનો ટોપિક શું હતો, જે શરૂઆતથી અધિકારમાં શરૂઆતથી હતો કે પાંચ સમવાયની થોડી ચર્ચા કરી બરાબર. એ પાંચ સમવાયમાં એક એક સમવાયની મહત્તાથી વિષયને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો અને છેલ્લે પુરુષાર્થ ઉપર વજન આપીને કે જીવે પુરુષાર્થ કરવો જોઈએ, એ પુરુષાર્થ કરવો જોઈએ એમ કરીને હવે મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવે છે બરાબર. લિંક બેસે છે ને કે પાંચ સમવાય એમાં પુરુષાર્થનું મહત્વ, પુરુષાર્થ કરવો જોઈએ એમ કરીને પછી પુરુષાર્થ શું કરવો કે ભાઈ પ્રયોજનભૂત સાત તત્વોનો નિર્ણય કરવો જોઈએ એમ કરીને સાત તત્વો પર આવ્યા. સાત તત્વનો નિર્ણય કરીને શું થશે કે સમ્યક દર્શન પ્રગટ થશે એમ કરીને હવે સમ્યકત્વ ઉપર આવ્યા બરાબર. આખો અધિકારનો લિંક બેસે છે. હવે જો એ 146 ઉપર, સોરી 146 ક્વેશ્ચન પર આપણને સમ્યકત્વની શરૂઆત કરી ને, તો શરૂઆત કરી પહેલા સમ્યક દર્શનથી બરાબર. તો જો એના પછીના કોઈ પેજ પર બી 147 પર સમ્યક દર્શન થતા શું થાય છે, પછી જો એક બે પાના ફરાવો, પછી 150, 151, 152, 153 નિશ્ચય અને વ્યવહાર સંકિતનું સ્વરૂપ. તો એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયને વારાફરતી લઈને નિશ્ચય કોને કહેવાય, વ્યવહાર કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય, વ્યવહાર કોને બરાબર. હવે એનાથી આગળ આવો તો આપણે જો હવે પેજ 334 પર આવી જાઓ, એમાં ક્વેશ્ચન 156, એમાં હવે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. જો અહીંયાથી પાછું જરાક હવે વિષયમાં ઊંડામાં લઈ જાય છે. હવે શું વાત કરે છે કે આ જ્ઞાન, દર્શન, દર્શન એટલે શ્રદ્ધા અને ચારિત્ર, આ ત્રણનું મેકેનિઝમ શું છે એની આપણે વાત ચાલે છે. હવે જો આપણે 156 શરૂઆત કરી હતી શ્રદ્ધાની બરાબર, પછી વચમાં જ્ઞાનની વાત આવી અને આગળ હવે ચારિત્રની વાત આવશે. જો ફરીથી વાત શેની ચાલે છે કે જે ત્રણ મુખ્ય ગુણો છે ને, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, એની વાત આપણી ચાલે છે બરાબર. આ આખું આપણે એક થોડું બેકગ્રાઉન્ડ બાંધ્યું, એની જ ચર્ચા આપણે આજે થોડી ડિટેલમાં કરવાના છે. જો હવે આપણે ઇમિડિયેટ લાસ્ટ ક્લાસનું થોડુંક આપણે રિવિઝન કરીએ છીએ. જો પેજ 336 ઉપર આવી જઈએ આપણે, અહીંયા ઉપર વાત થઈ હતી આપણી લાસ્ટ ટાઈમમાં, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ વાત કરી છે ને, કે તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. તો તત્વાર્થનો શું મતલબ એમ આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી બરાબર. તો એમાં બે શબ્દ લીધા છે, તત્વ અને અર્થ, એ બેનું શ્રદ્ધાન એને કહેવાય સમ્યક દર્શન. હવે આ બેનો મતલબ શું છે, જો અર્થ એટલે કોઈ પણ પદાર્થ, એ પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાય. જેવી રીતના સમજો કે આપણને આપણી પાસે પદાર્થ શું છે, સમજો આપણે ઘરને ઇમેજિન કરીએ, આપણા ઘરને આપણી પાસે પદાર્થ શું છે, સપોઝ એમાં કિચનને ઇમેજિન કરીએ તો આપણી પાસે લાઇટર છે, આપણી પાસે ચમચી છે, આપણી પાસે ચાકુ છે, આપણી પાસે થાળી વાટકાઓ છે, આપણી પાસે અમુક બરણીઓ છે, આપણી પાસે સાકર મસાલા આ બધા પદાર્થો. આ બાજુ આવી જાઓ ને અહીંયા જરાક, આપણે થોડુંક સેગ્રીગેશન કરીએ. તમે ભાઈ આ બાજુ આવી જાઓ, થોડુંક આપણે બે લાઈન લેડીઝ માટે મૂકી દઈએ. હા, આપણે તો સોનગઢની પ્રણાલી છે ને, આપણે આવી રીતના આપણે ફોલો. હા જો, ફરીથી આપણે શું ગણતા હતા કે આપણી પાસે ઘરમાં કિચનમાં આ બધા પદાર્થો છે. આ પદાર્થ એટલે શું? સબસ્ટન્સ એટલે કે અર્થ, એને અર્થ કહેવાય, વસ્તુઓ છે. બરાબર. હવે વસ્તુઓને જાણીને શું ફાયદો? જ્યાં સુધી એનો યુઝ શું છે ખબર ન પડે. બરાબર છે કે નહીં? હવે ચાકુ છે તો એનો યુઝ સમારવામાં કામ આવે છે, લાઇટર છે તો એનો યુઝ પેલું ગેસ જલાવવામાં કામ આવે છે, સાકર છે તો એનો યુઝ કંઈ પણ વસ્તુને ગળી કરવામાં આવે છે. તો વસ્તુનો યુઝ ન જાણીએ તો શું ફાયદો? આ યુઝ શું છે? એ એનું તત્વ છે. યુઝ એટલે એનો સ્વભાવ. કોઈ પણ પદાર્થનો સ્વભાવ શું છે? એનો જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ, એનો મેઇન ગુણ, એને કહેવાય એનો સ્વભાવ. બરાબર. તો એક પદાર્થને જાણ્યો, એના યુઝને જાણીને આપણને એકચ્યુઅલી ફાયદો થયો. હા, હવે કાઉન્ટર લઈએ. સમજો કે આપણને ખાલી યુઝ જ ખબર છે, પણ આપણને કયા પદાર્થથી થાય એ નથી ખબર. ભાઈ આ બાજુ આવી જાઓ, જરા આ બાજુ આવી જાઓ. સમજો કે આપણને આપણા કિચનમાં કોઈ ગયળો પદાર્થ છે એ ખબર છે, અને એનાથી આપણી દૂધ ચા જે પણ એ ગયળું થશે એ ખબર છે, પણ એ પદાર્થ કયો છે એ નથી ખબર. ખ્યાલ આવે ને? કોઈક પદાર્થથી વસ્તુ ખાટી થાય છે એ ખબર છે, અને ખાટું ખાવાથી વિટામિન સી મળે એ પણ આપણને ખબર છે. ચાલો, પણ એ કયો પદાર્થ છે એ નથી ખબર. એટલે આપણને તત્વ ખબર છે પણ અર્થ નથી ખબર. ખ્યાલ આવ્યો કે નહીં? તત્વ એટલે શું? કે વસ્તુનો સ્વભાવ. અર્થ એટલે એ વસ્તુ પોતે. તો જ્યારે એનો પ્રોપર યુઝ કરવો હોય તો વસ્તુને બી જાણવી પડે અને એના યુઝને પણ જાણવું પડે, તો આપણને સાચો એનો બેનિફિટ મળે, આપણને સાચી એની શ્રદ્ધા. અહીંયા શું વાત ચાલે? તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ. હવે આપણને બે વસ્તુ છે, એક છે આપણને સુખ જોઈએ છે, અને એક છે કે કયા પદાર્થમાંથી મળશે. પદાર્થ એટલે અર્થ, જે વસ્તુ, અને સુખ એ શું છે? એનો સ્વભાવ. એનો સ્વભાવ એટલે તત્વ છે. બરાબર છે ને? તો કયા પદાર્થમાંથી મળશે એ પણ જાણવું પડશે, અને શું મળશે એ પણ જાણવું પડશે ને. તો જે વ્યક્તિ એવો સાચો નિર્ણય કરે કે આ આત્મા નામક પદાર્થમાંથી જ મળશે અને એવું અતિન્દ્રિય સુખ મળશે, એને સાચું સમ્યક દર્શન કહેવાય છે. સમ્યક દર્શન એટલે શું કીધું? કે સાચી શ્રદ્ધા, સાચી માન્યતા. બરાબર. દર્શન, જો નામ છે સમ્યક દર્શન, પણ એ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય. અને શ્રદ્ધા ગુણનું કામ શું છે? કે નિર્ણય કરવો, સાચો નિર્ણય. હવે સમજો, આપણે ઘરમાં સવારના આપણે રસોઈ બનાવીને આવ્યા હશે ને કે બધા, તો શાક સમાર્યું કે નહીં? તો એ નિર્ણય તો થયો કે ચક્કુથી શાક સમારાશે. હા, એના પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે ને, આ પદાર્થથી શાક સમારાશે, તો એ પદાર્થ લીધો આપણે અને એનાથી શાક સમાર્યું. કોઈ પણ કાર્ય થવા પહેલા એનો નિર્ણય થવો જરૂરી છે, થાય જ, એના વગર કાર્ય થઈ જ ન શકે. ખ્યાલ આવે છે ને? એટલે આ નિર્ણય એ પહેલું ચરણ છે, એ સમ્યક, એ શ્રદ્ધા એ પહેલું ચરણ છે, અને પછી કાર્યનું થવું એનો પાછળનો પ્રોસેસ છે. બરાબર. એવી જ રીતે હા, બરાબર છે. અહમપણું એટલે આ હું છું એ રીતે ને, એ આ હું છું એને સમ્યક દર્શન, આત્મામાં અહમ કર્યું એને. અહીંયા હું થોડું જનરલ લેવલ પર લેતો હતો કે પહેલા શ્રદ્ધા એટલે પહેલા નિર્ણય, અહમ કરવો, પછી આમાં આ હું છું એમાં નિર્ણય કરશું. તો આ પહેલા નિર્ણય કર્યો. મોક્ષ માર્ગની આપણી વાત ચાલે છે ને, તો જીવને સુખી થવું છે તો સૌથી પહેલું સ્ટેપ કે એને નિર્ણય કરવો પડશે. શેનો? કે હું કયા પદાર્થમાં અહમપણું કરીશ તો મને સુખની પ્રાપ્તિ થશે, તો મને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે. એ પહેલો નિર્ણય એને કહેવાય સમ્યક દર્શન. અને પછી એ માર્ગ પર એ ચાલશે તો એને સમ્યક ચારિત્ર. આગળ ચારિત્ર પછી વધારે ને વધારે શુદ્ધ થતું જશે ને. જો ફરીથી આવી જઈએ આપણે, વાત આપણી કેની ચાલી? પહેલા શ્રદ્ધાની. આ વાત આપણી લાસ્ટ ક્લાસમાં ચાલી ગઈ છે. બરાબર. પછી આપણે જ્ઞાનની વાત કરી હતી લાસ્ટ ક્લાસમાં, જો ખ્યાલ હોય તો, કે જ્ઞાનનું કાર્ય શું, જ્ઞાનનું કાર્ય શું છે, જાણવું, બરાબર. હવે જ્ઞાનનું કાર્ય છે જાણવું. હવે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર ત્રણેય આવે છે ને, તો સમ્યક જ્ઞાનનું કાર્ય શું મોક્ષ માર્ગમાં, કે સાચું જાણવું, બરાબર, સાચું જાણવું. પણ ત્યાં એમ નથી કીધું કેટલું જાણવું, હા એની વાત નથી, સાચું જાણવું. હવે કોઈ તિર્યંચ છે, એ તિર્યંચને તો દેવશાસ્ત્ર ગુરુના નામે નથી ખબર, નમોકાર મંત્ર નથી આવડતો, સાત તત્વોના નામે નથી ખબર, પણ એને અંદરથી ખાલી ફિલિંગ આવી ગઈ, હા એને કોઈ અક્ષરાત્મક જ્ઞાન નથી, સમજો ને, અક્ષરાત્મક, નાનું બાળક હોય હા તો એ તો ખાલી ઉઆ ઉઆ કરે, એને કોઈ અક્ષરાત્મક જ્ઞાન નથી, પણ એને અંદરથી ભૂખની ફિલિંગ તો છે ને, એને ખબર પડે છે ને મને ભૂખ લાગી, બસ એ તિર્યંશનું જ્ઞાન એટલું નાના બાળક જેવું છે એમ સમજો, ખ્યાલ આવે છે ને, તો એ નાના બાળક જેટલું જ્ઞાન છે. અને એમાં એને જ્ઞાન કયું થયું, કે જો આ અંદરથી આ જ્ઞાન જ્ઞાન જેવું કંઈક ફીલ આવે છે ને, બસ એ હું છું, એને આટલો નિર્ણય થઈ ગયો, એટલું જ કામ છે સમ્યક દર્શનનું, ખ્યાલ આવે છે. એને એ જ્ઞાન પણ એટલું જ છે કે આ અંદરથી કંઈક જે આ હુંપણાનો અનુભવ, આ જ્ઞાનપણાનો અનુભવ આવે છે, બસ એવી શુદ્ધ વસ્તુ હું છું, આટલું જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહેવાય છે, ખ્યાલ આવે છે કે નહીં. એનાથી વિશેષ આપણે તો કેટલું બધું જાણીએ છીએ, જો આ પ્રશ્નોત્તર માળામાં આપણે આ 336 પેજ વાંચી લીધા છે ને, આપણને તો દ્રવ્ય ગુણ પર્યાય આમાં કયા કયા ઓર્ડરમાં આવ્યા છે, દ્રવ્ય ગુણ પર્યાય ચાર અભાવ, પછી ષટકારક, પછી ઉપાદાન નિમિત્ત, એના પછી સાત તત્વ, પછી અનેકાંશ યાદવાદ, એના પછી નવમો અધિકાર શું હતો, નવમો આપણે શું જોયો, હું એ ભૂલી ગયો, અને આ છેલ્લો મોક્ષ માર્ગ અધિકાર ચાલે, હા પ્રમાણ નહીં નિક્ષેપ અધિકાર, અને આ છેલ્લો મોક્ષ માર્ગ અધિકાર, બરાબર. આટલું બધું આપણે જાણ્યું એમ સમજો ને, લગભગ બધા મૂળભૂત સિદ્ધાંતો તો આપણે શાસ્ત્રોને જાણ્યા કે નહીં. હવે આ પણ શું કહેવાય, આ જ્ઞાન છે, બરાબર, પણ એ સમ્યક જ્ઞાન કહેવાય, કેમ નો કહેવાય બોલો, કેમ ના પાડો છો, હા જો આપણે સાવ સાચી વાત છે, આપણે પેલી વાત કરી હતી ને કે કોઈ પરલક્ષી જ્ઞાન જ છે એમાં સ્વભાવના અનુભવ સાથે કઈ સંબંધ નથી. આપણે જે પેલું એક્ઝામ્પલ લીધું હતું કે દોરી પડી હોય, હવે એ દોરીને સાપ પણ જાણે, પણ જો પોતાના આત્માને જાણતો હોય, આત્માનો અનુભવ કરેલો હોય, તો સમ્યક જ્ઞાની છે, ભલે ઓલું ખોટું જાણે છે, ખ્યાલ આવે ને. અને આખા વિશ્વનો મોસ્ટ નોલેજેબલ પર્સન હોય, આઇન્સ્ટાઈન હોય, ગમે તે હોય, પણ આત્માને નથી જાણતો, તો જે પર્પસ હતું મોક્ષ માર્ગમાં, પ્રયોજન જે કહેવાય, જે મોક્ષ માર્ગનું મેઇન પર્પસ હતું એ જ નથી જાણ્યું, તો ઓલું બધું જ્ઞાન ખાલી જ્ઞાન કહેવાય, પણ એ સમ્યક જ્ઞાન ન કહેવાય. જેવી રીતના સમજો ને, ડોક્ટરીનું જેને જ્ઞાનની જરૂરત છે, હવે આર્કિટેક્ટને લઈ આવે, એન્જિનિયરને લઈ આવે, કોઈ ઓલા ગમે તે, કોઈ આર્ટિસ્ટને લઈ આવે, ગમે તેને લઈ આવે, પણ જ્યાં સુધી એને ડોક્ટર ન મળે તો આ બધા કંઈ કામના નહીં, ખ્યાલ આવે. અને ડોક્ટર જુનિયર ઇન્ટર્ન પણ હોય, બિચારો સ્ટુડન્ટ હોય હજી, પણ એ પ્રયોજનભૂત છે, એ કામનો છે, કેમકે એને ડોક્ટર જ જોઈએ છે, ખ્યાલ આવ્યો ને. એવી જ રીતે મોક્ષ માર્ગમાં આ આત્માનું જ્ઞાન એ કાર્યકારી છે, બાકીનું તમે ગમે તેટલું જાણ્યું હોય ને, કાંઈ કાર્યકારી નથી. હવે આપણી આખી જિંદગીઓ ગઈ મનુષ્ય ભાવમાં, મનુષ્ય ભાવની આટલા અનંતા ભાવો ગયા, શેમાં ગયા, આ પર પદાર્થના જ્ઞાનને મેળવવામાં ગયા, જે કાંઈ કાર્યકારી નથી. સ્વસંવેદન, બસ આ પોતાના આત્માનું જે જ્ઞાન કરે એ કાર્યકારી. આપણે તિર્યંશનું એક્ઝામ્પલ લીધું ને, એનું જ્ઞાન પેલા નાના બાળક જેટલું છે, પણ એને એટલું જ્ઞાન પણ મેઇન પર્પસ પર લગાવ્યું કે પોતાના આત્માને જાણી લીધો, તો એ આપણા કરતા ઊંચી ભૂમિકામાં છે, ચોથા ગુણસ્થાનમાં છે, ખ્યાલ આવે ને. અને આપણે આટલું બધું જ્ઞાન ભરીને બેઠા છે, આપણે બધા એમ સમજો ને, દુનિયાના અનંતા જીવો છે ને, એ અનંતાના ક્રીમ જીવો છે આપણે બધા, કે આપણને એટલું બધું જ્ઞાન છે અત્યારના. બોલો અંકલ, તમે પણ છે ને, આ અનંતા જીવો કરતા વધારે જ્ઞાન છે તમને, ક્રીમ પોપ્યુલેશન છે આપણે બધા. પણ એટલું જ્ઞાન લઈને પણ જો મેઇન પર્પસ છે ત્યાં ન લગાવ્યું, તો બધું મિથ્યા જ્ઞાન છે, ખ્યાલ આવે છે ને, આપણી પાસે સમજો 100 કરોડ રૂપિયા હોય, એ 100 કરોડ રૂપિયાને તમે તમારા માટે 1 રૂપિયો ન વાપરો અને બધાને દાન કરી દો, આને આપ્યું, ઓલાને આપ્યું, ઓલાને આપ્યું, તો પર્પસ તો સર્વ ન થયો ને. આપણને ખાવા પીવાના ઠેકાણા નથી, એવી હાલત થઈ જાય સમજો, આપણને ખાવા પીવાના ઠેકાણા નથી અને બધા પૈસા તમે બીજા ગરીબોને ખાવા પીવામાં આપી દીધા, તો તમને શું ફાયદો થશે? આપણી એવી પરિસ્થિતિ છે. તો આ શાસ્ત્ર જો આ પ્રાથમિક ભૂમિકામાં શાસ્ત્ર જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઈ આપણને આપણું સ્વરૂપ બતાવે છે, બરાબર ને. પણ ઇવેન્ચ્યુઅલી સમ્યક જ્ઞાન કોને કહેવાશે? અંકલે કીધું સ્વસંવેદન, પોતાના આત્માને ન જાણે ત્યાં સુધી એ આ બધું જ્ઞાન કંઈ કામનું નહીં. એટલે આપણા જીવનનો એક પર્પસ, ન્યૂ ઇયર રેઝોલ્યુશન કહો કે જે કહો, ન્યૂ ઇયર નહીં, મનુષ્ય ભાવ રેઝોલ્યુશન કહો, કે આપણા જીવનનો એક પર્પસ હોય તો શું હોવો જોઈએ? કે બસ મારે મારા આત્માનો અનુભવ, જ્ઞાન, મારા આત્માની શ્રદ્ધા કરીને મારે જવું, બરાબર. બાકી પ્રતિષ્ઠામાં અટેન્ડ કરવી કે નહીં બોલો. આપણે કોઈ આવા મોટા કાર્યક્રમ, જે સમજો નાટક આદિ, મંદિરના પૂજા અભિષેક આદિમાં પાર્ટ કરવો કે નહીં? જો આત્માનો અનુભવ કરી શકતા હો તો ઓલું યુઝફુલ નથી, બરાબર. એની સામે એનું કાંઈ કામ નથી, જો આત્માના અનુભવમાં જ રહી શકતા હો તો. પણ જો પાપથી બચવા માંગતા હો તો આમાં જોડાવવું જ જોઈએ. ખ્યાલ આવે છે ને? ચલો આપણે આગળ
વધીએ.
ઘણું છે એ જ ને, જો અનંતા તો નિગોદ, બરાબર. એની નિગોદિયા જીવો પાસે તો કંઈ જ્ઞાન જ નથી, એટલું જ્ઞાન છે. હવે એ બેઝ ને કાઢી નાખો, પછી આવ્યા તિર્યંચો બાકીના. એ તિર્યંચ પાસે બી કેટલું જ્ઞાન છે? સાવ કઈ જ્ઞાન નથી. એને ખબર નથી કે એને સાચા ખોટાનો નિર્ણય કરવાની શક્તિ નથી, જે અસંગની છે ને બધા, એ નિર્ણય નથી. એને કાઢી નાખો. પછી આવ્યા સંગની પંચેન્દ્રિય તિર્યંચ, એના કરતા આપણી પાસે વધારે. પછી દેવો, આટલા દેવો મનુષ્ય, એટલે આપણે ઘણા ક્રીમ પોપ્યુલેશન છે. એમાં તમે મનુષ્યમાં પણ આ બીજા બધા મનુષ્ય જુઓ તો એમને શું તત્વ કોને કહેવાય, દ્રવ્ય ગુણ પર્યાય કોને કહેવાય, કંઈ ખબર નથી. દયા ધર્મ માને છે, બસ સોશિયલ કામ કરો એને જ ધર્મ માને ને, શુભ ભાવ ને. તો આપણે એનાથી કેટલા ક્રીમ પોપ્યુલેશન છે, ખ્યાલ આવે ને? એટલે સી આપણને મેઇન પ્રોબ્લેમ જ એ છે ને કે અરે મને તો કાંઈ સ્વાધ્યાય નથી, મને તો હજી કાંઈ આવડતું નથી, મને સમ્યક દર્શન કેવી રીતના થઈ શકે? આમ કરીને છે ને આપણે આપણી જ જાતને નેગેટ કરી દઈએ કે ભાઈ મારી તો હજી કાંઈ લાયકાત નથી, સમ્યક દર્શન તો અરે ગુરુદેવશ્રીને એવા જીવોને થાય અને હું તો. ખ્યાલ આવે છે ને? આપણે પોતાને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં નાખીને આપણે જ પોતાને નેગેટિવ લિસ્ટમાં નાખી દઈએ. ભગવાન તરીકે બોલાવે છે, બોલાવે જ છે ને, કેમ કે એમને આપણું પોટેન્શિયલ ખબર છે, આપણે આપણું પોટેન્શિયલ નથી માનતા. એમને તો ખ્યાલ જ છે ને, એ તો બધાને ભગવાન જુએ છે ને. બસ આપણે એમની જેમ આપણે પણ આપણી જાતને ભગવાન માનીએ તો આપણું કામ થઈ જાય. ખ્યાલ આવે ને? આપણે એમની જેમ આપણું પોટેન્શિયલ જાણી લઈએ તો બસ આપણું કામ થઈ જાય. ચલો હવે આપણે આજે મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજી કહે છે કે અભી તો સબ તરફ છે, સબ અવસર આ ચૂકા છે. ગુરુદેવશ્રી પણ કે ને કે હમણાં આત્માનો અનુભવ કરો. આપણે શું વિચાર કરીએ કે સમજો ભરત ચક્રવર્તી હતા અથવા શ્રેણીક રાજા હતા, મહાવીર ભગવાનના સમોશરણમાં ગયા અને મહાવીર ભગવાને કીધું હે શ્રેણીક, બસ તારો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે, પોતાના આત્મામાં તું હવે ડૂબી જા. તો શ્રેણીક રાજાએ શું કર્યું? બસ આત્મામાં ડૂબી ગયા અને એનું ક્ષાયિક સમ્યક્ત્વ થયું, બરાબર. તો આપણે શું હવે એવી ઓપોર્ચ્યુનિટી રાહ જોવાની છે કે ક્યારે આપણને કોઈ તીર્થંકર ભગવાન કહેશે કે હે વત્સ, તારો સમ્યક દર્શન પ્રગટ કરવાનો સમય આવી ગયો છે, હવે તું આત્મામાં જા. ગુરુદેવશ્રી કહે છે ને કે બસ હવે હમણાં આત્મામાં જ ગયા, એટલે એ તો પોટેન્શિયલી છે જ, પણ હવે આત્મામાં જા અને સમ્યક દર્શન પ્રગટ કર. તો હવે આ કોની રાહ જોવી છે કે ના એક જરાક ઘરે રસોઈ બનાવી છે, એ જરા આપણે જમી કરીને પરવારી જઈએ એટલે પછી આપણે કરશું સમ્યક. એમ નહીં, આપણને આપણી અંદરથી મહત્તા આવવી જોઈએ. આપણને આપણી પોતાની મહત્તા આવે કે અરે હું હમણાં કરી શકું છું, થાય એવું છે કેમ ન થાય. જો આપણે હવે આપણા આજના ક્વેશ્ચનથી શરૂ કરીએ છીએ. ક્વેશ્ચન 164 પેજ 337 હજી છે બુક્સ કે નથી? ઓકે, જો પેજ 337 ક્વેશ્ચન 164 સાંભળજો. હવે સમરી કરે છે કે જીન દેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી જ આ આખું અમુક પ્રકરણ છે એ મોક્ષ માર્ગ પ્રકાશકનો છેલ્લો 9મો અધિકાર છે ને એમાંથી લીધેલું છે. તો જો છેલ્લો સમરી ક્વેશ્ચન કહે છે કે હવે તો જીનેશ્વર દેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે. મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય જ કરવો તે સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. હજી સ્વાધ્યાય કરવો પડશે કે નહીં? જેવી રીતના પેલા ઓલું ગેમ રમતા હોય ને, ક્રિકેટ કે હોકી કે ગમે તે, તો એમનું પ્રયોજન શું હોય? ગોલ કરવાનું પ્રયોજન હોય એમનું, એમનું પ્રયોજન જીતવાનું હોય. હવે જીતવા માટે જો ગોલ કરવો પડે તો ગોલ પણ કરે, અને ગોલ થઈ ગયા હોય અને ખાલી ટાઈમપાસ કરવો હોય તો ટાઈમપાસ બી કરે કે નહીં? છેલ્લી 5-10 મિનિટ બાકી હોય તો બસ ખાલી આમથી તેમ આમથી તેમ બોલ પાસ કર્યા કરે, ટાઈમ પાસ કરે કે નહીં? જેવી રીતના ક્રિકેટમાં પણ જીતવાનું પ્રયોજન હોય બરાબર, ઓલાને આઉટ કરવાનું પ્રયોજન ન હોય. ઘણીવાર પછી હવે સમજો 5 બોલમાં 5 રન જોતા હોય અને વિકેટ તો પડવાની ન હોય, તો આપણે ખાલી ડોટ બોલનું પ્રયોજન હોય કે નહીં? પછી એવા બોલ નાખે કે ઓલો મારી ન શકે, આમ વાઇડ નાખીને ઓલું કરે ને કરે છે કે નહીં? પ્રયોજન શું છે? જીતવાનું. એવી જ રીતે આપણને જીવનમાં પણ આપણું પ્રયોજન ક્લિયર હોવું જોઈએ. પ્રયોજન શું છે? આત્માના અનુભવ. પ્રયોજન એકમાત્ર આત્માના અનુભવનું છે. હવે એના માટે દેવશાસ્ત્ર ગુરુના અભિષેક પૂજન બી કરવા જોઈએ, સ્વાધ્યાય બી કરવો જોઈએ, ગુરુદેવશ્રીના પ્રવચને સાંભળવા જોઈએ, તત્વ વિચારે કરવો, એ બધું કરવું જોઈએ, પણ પ્રયોજનને ખ્યાલમાં રાખ્યા. આપણે એવું કહે છે ને કે પૂર્ણતાને લક્ષે શરૂ, લક્ષ્ય હંમેશા પૂર્ણતા પર હોવું જોઈએ. ખ્યાલ આવે? ચલો આગળ વધીએ. જો 165 જ્ઞાની પુરુષનો ઉપદેશ મળ્યો પણ જે જીવ તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે અને વ્યવહાર ધર્મ કાર્યમાં જ પ્રવર્તે તો તેનું ફળ શું આવે? ખ્યાલ આવે છે? બધો ઉપદેશ મળ્યો પણ એને પુરુષાર્થ ન કર્યો. પુરુષાર્થ એટલે પુરુષાર્થ તો બધા જ કરે છે, મિથ્યા દ્રષ્ટિ પણ પુરુષાર્થ કરે છે, પણ સાચો પુરુષાર્થ ન કર્યો, ઊંધો જ કૈરા કર્યો, તો એનું ફળ શું આવે? કે તે મળેલો અવસર ચાલ્યો જાય છે અને સંસાર પરિભ્રમણ જ રહે છે. મોક્ષમાં પ્રકાશકમાં 2-3 ઉદાહરણ આપ્યા છે ને કે કોઈને રાખ જોતી હોય દાંત માંજવા માટે કે ગમે તેના માટે, અને જો રત્ન એકદમ જે ચિંતામણી રત્ન કહેવાય ને કે તમે એની સામે ખાલી ઇમેજિન વિચાર કરો કે મને આ વસ્તુ જોઈએ છે અને મળી જાય, એવો રત્ન બાળી દે કોના માટે? કે ખાલી આટલી રાખ લેવા માટે. અથવા બીજું ઉદાહરણ શું છે કે કોઈને અમૃત મળ્યું હોય, અમૃત મળ્યું હોય અને પગને ધોવા માટે વાપરી નાખે. અને ત્રીજું પણ એક છે ને, હા, કોઈ કાગડો હોય એને ઉડાવવો હોય અને એના માટે રત્ન લઈને ફેંકી દે, તો એવા જીવને વિશે શું કહેવું? તો ત્યાં પંડિત ટોડરમલજી કહે છે કે ભાઈ એવા જીવની તો ભવિતવ્યનો વિચાર કરીને અમને કરુણા આવે છે. ખ્યાલ આવે છે ને? હવે એવી જ રીતે આપણી વાત સમજો કે જો આપણે સૌથી ઉત્કૃષ્ટ મનુષ્ય ભાવ આપણને મળ્યો, આપણને ઘણા પુણ્ય આપણે બાયડા ત્યારે આપણને જૈન કુળ મળ્યું બરાબર, એમાં પણ સાચો દિગંબર સનાતન જૈન ધર્મ મળ્યો, એમાં પણ ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની ધર્માત્માઓની દેશના મળી, આ બધા સત્શાસ્ત્ર સમય સારાથી પરમાગમ કેટલા મુશ્કેલીથી આપણને મળ્યા છે, ખ્યાલમાં આવે? આજે ઓલું અમનો કંઈક ઓલો શાસ્ત્રનો સ્કેનિંગનો ને બધો પ્રોજેક્ટ ચાલે છે, તાડપત્ર બધા જૂના જૂના હોય ને આપણે પોનુરમાં એને સ્કેન કરીને પ્રિઝર્વેશન ને બધું કરીએ છીએ. એ તાડપત્ર તમે હાથમાં લો ને તો તમને તો વાંચીને કંઈ આપણને સમજાય જ નહીં, એક તો એની ભાષા આપણને ન આવડે, એના અક્ષરો આવી રીતના બહુ સિસ્ટમેટિકલી ક્વેશ્ચન અને આન્સર ને ગાથાઓ ને બધું, એ પ્રિન્ટેડ વસ્તુ નથી ને, હાથ લખેલી છે, આટલા તાડપત્રમાં જેટલું બને એટલું લખવાનું છે. અહીંયાથી અહીંયા સુધી કન્ટિન્યુઅસ બધું વાક્ય જોઈ ખાલી, ખ્યાલ આવે છે ને? અને એ પણ તમે આજે કોઈ પણ મીડિયા લઈ લો, આ મીડિયાની લાઈફ કેટલી, આ પાના કેટલા ટકે, 100 વર્ષ ટકે, 200 વર્ષ ટકે. તો આજે સમજો કુનકુંદ આચાર્ય 2000 વર્ષ પહેલા તાડપત્ર પર લખ્યું હતું, તો કોઈએ 20 વાર એક પછી એક હાથ લીખીથી ટ્રાન્સલેટ કરીને આપણા સુધી પહોંચ્યા છે કે નહીં? વચમાં તાડપત્ર કદાચ 500 વર્ષ ટકે સમજો, તો ક્યાંક સાચવીને મૂક્યા, પછી 100 વર્ષમાં ખરાબ થવા લાગ્યા એટલે કોઈ બીજા એની કોપી બનાવી એને સાચવીને મૂક્યા, પાછા 100 વર્ષમાં ખરાબ થવા લાગ્યા એટલે પાછી કોઈએ કોપી બનાવી, એમ કરતા કરતા આજે આપણને 2000 વર્ષ પછી આટલી અમૂલ્ય આ જીનવાણી આપણને મળી, ખ્યાલ આવે છે કે નહીં? બોલો, આટલું બધું મળ્યું, ઉપરથી આપણને જ્ઞાનનો ક્ષયક્ષમ મળ્યો, એવી અંદરથી આપણને રૂચિ આવી, આપણને એવો ઇન્ટરેસ્ટ આવ્યો કે ના આપણે ભણીએ. આજે નહીં તો આ કેટલા 5-25 લોકો છે અને દુનિયામાં કેટલા લોકો છે કે નહીં? તો આપણને આટલો ઇન્ટરેસ્ટ આવે છે, રૂચિ આવે છે, એનો મતલબ કે આપણે કેટલા ક્રીમના ક્રીમ લોકો છે, સમજો, ખ્યાલ આવે છે કે નહીં? એટલે ભવ્યોમાં પણ ભવ્ય, નિકટ ભવ્ય, એ જાતના બધા જીવોનો મેળો અહીંયા ભરાયો છે. હવે એમાં પણ આપણે જો થોડા પુરુષાર્થની કમીને કારણે આપણે આપણું કાર્ય ન કરી શકીએ તો પછી કોઈ આપણને શું કહે કે ભાઈ અવસર તો ચાલ્યો જાય છે, બરાબર ને? આ એક શબ્દમાં ભાવ ઘણા ભરેલા છે, કે બહુ કડવા શબ્દ કહેવાની જરૂરત નથી, આ તો એકાદ શબ્દમાં આપણને ઘણું બધું કહી જાય છે, ખ્યાલ આવે છે ને? એની પાછળનો ભાવ આપણે સમજી લેવાનો. ચાલો આગળ વાંચીએ છીએ 166. જો આ ફરીથી પાછળનું વ્યવહારને નિશ્ચયની વાત પાછી લઈ આવે છે કે વ્યવહાર સમ્યક્ત્વ તે કયા ગુણની પર્યાય છે? સમ્યક્ત્વ એ કયા ગુણની પર્યાય છે? જો ખરેખર સમ્યક્ત્વ એ શબ્દ ક્યુમ્યુલેટિવ છે, એટલે એમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય, બરાબર? પણ ઘણી જગ્યાએ સમ્યક્ત્વ, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જો એમ છૂટા પાડ્યા હોય તો સમ્યક્ત્વમાં સમ્યક દર્શન જ લેવું, બરાબર છે? હવે અહીંયા સામાન્ય ક્વેશ્ચન છે ને કે વ્યવહાર સમ્યક્ત્વ એ કયા ગુણની પર્યાય છે? વ્યવહારને કાઢી નાખે, ઇન જનરલ સમ્યક્ત્વ કયા ગુણની પર્યાય છે? તો ત્રણેય ગુણની પર્યાય છે, બરાબર? પણ હવે વ્યવહાર કયા ગુણની પર્યાય છે? વ્યવહાર સમ્યક્ત્વ, હા, ખરેખર વ્યવહાર તો કોઈ ગુણની પર્યાય નથી, ખરેખર તો નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર, એ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણની પર્યાય છે, બરાબર? બાકી વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ તો ખાલી કહેવાનો ઉપચાર છે, એ કોઈ ગુણની પર્યાય નથી. જો હવે આપણે અહીંયા આન્સર વાંચીએ છીએ, જો સત દેવ શાસ્ત્ર ગુરુ, 6 દ્રવ્ય, 7 તત્વની શ્રદ્ધા, આ બધાનો રાગ કોનો કોનો? દેવશાસ્ત્ર ગુરુ, 6 દ્રવ્ય અને 7 તત્વની શ્રદ્ધા, એનો રાગ એ વિકલ્પ હોવાથી તે ચારિત્ર ગુણનો અશુદ્ધ પર્યાય છે, બરાબર? આ અશુદ્ધ પર્યાય છે એટલે કયા ગુણસ્થાનની પર્યાય છે? જો મિથ્યાત્વ સાથે હોય તો પહેલા ગુણસ્થાન, અને નહીં તો ઉપર પણ હોઈ શકે ને, કેમ કે હજી વિકલ્પ તો ઉપર પણ રહે છે. જો તો આ બધું શું કીધું કે આ બધા ચારિત્ર ગુણની પર્યાય છે. પછી આગળ, પણ તે શ્રદ્ધા ગુણનો પર્યાય નથી. શ્રદ્ધા ગુણની પર્યાય શું છે? શ્રદ્ધા ગુણની બે પર્યાય, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન, બરાબર? ચારિત્ર ગુણની આમ સમ્યક ચારિત્ર અને મિથ્યા ચારિત્ર, પણ એમાં રાગ, દ્વેષ અને વિતરાગતા એમ પણ આપણે કહી શકાય, બરાબર? હવે જો કેમ કે તેના મિથ્યા દર્શન, સમ્યક દર્શન બે પર્યાય છે. હવે વ્યવહાર સમ્યક્ત્વ એ તો આ બધી જે ચારિત્ર ગુણ અને શ્રદ્ધા ગુણની પર્યાયો છે એને ઉપચારથી સમ્યક્ત્વ કહેવાનો ફક્ત એક વ્યવહાર છે, ખ્યાલ આવે ને? એટલે ખરેખર વ્યવહાર સમ્યક્ત્વ એકે ગુણની પર્યાય નથી. જો વ્યવહાર સમ્યક્ત્વ એ બે માંથી એકે નથી, એટલે ચારિત્ર પણ નથી, શ્રદ્ધા પણ નથી, બરાબર? આગળ જો આ થોડી સૂક્ષ્મ વાત કરે છે, ત્રીજા ગુણસ્થાનનો શ્રદ્ધા ગુણનો મિશ્ર પર્યાય હોય છે. આપણે કહ્યું સમ્યક દર્શન ને મિથ્યા દર્શન, એમાં મિશ્ર પણ હોય છે એક ત્રીજા ગુણસ્થાનમાં, સ્પેશિયલી ખાલી અંતર મુહૂર્ત માટે રે, એની હમણાં વાત નથી. એ ગુણસ્થાનની વાત હજી પાછળ આપણી આવશે ત્યારે કરશું. બરાબર, ફરીથી કહેવાની શું વાત છે કે વ્યવહાર સમ્યક તો એ ખરેખર ખાલી બોલવાનો ઉપચાર છે. બરાબર, આગળ વાંચે જો. હવે ખરેખર ચારિત્રની વાત શરૂ કરીએ છીએ. આપણે શ્રદ્ધાની વાત કરી, જ્ઞાનની વાત કરી, હવે આપણે ચારિત્ર ગુણની વાત લઈએ છીએ. 167 ચારિત્રનું લક્ષણ એટલે કે સ્વરૂપ શું છે? બોલો, આપણે ચારિત્રને શું સમજીએ છીએ? આચરણ કરવું. બરાબર, આપણે કોઈ ક્રિયા આપણે બહાર કરીએ, પાણી ગાળવું, અથવા તો આપણે શુદ્ધ ભોજન આદિ બનાવવું, અથવા તો કાંઈ પણ આપણે જીવોની રક્ષા કરવી, એ આચરણ, ઉપવાસ આદિ ક્રિયાઓ કરવી, બરાબર, આને આપણે ચારિત્ર કહીએ. એના સિવાય બીજું કોને ચારિત્ર કહીએ છે? સ્વરૂપમાં ઠરવું, રહેવું, બરાબર, એ પણ એક ચારિત્રની પરિભાષા. એના સિવાય બીજા કોને કહીએ છે? હા, પણ એ તો ખાલી તમે સમ્યક દર્શનને સમજાવ્યું, પણ ખરેખર ચારિત્ર કોને કહેવાય? એમ હા, બરાબર, ઓકે. ત્યારે આચરણ હોય એને ચારિત્ર કહેવાય. ઓકે, એનાથી આપણે રાગ દ્વેષના પરિણામને બી ઘણી વાર ચારિત્ર કહીએ છીએ. બરાબર છે. હા, જો આ ચારિત્રની ઘણી જુદી જુદી પરિભાષાઓ છે. બરાબર, પણ એકબીજાને બંધ કેવી રીતના બેસે? કેમ કે વસ્તુ તો એક જ છે ને, ચારિત્ર ગુણ તો એક જ છે. અને ચારિત્રનું કામ આપણે શું કહીએ છીએ કે સ્થિરતા કરવી, લીનતા કરવી, રમણતા કરવી. હવે આ સ્થિરતા, લીનતા, રમણતાને સ્વરૂપાચરણ ચારિત્ર સમજવું કે રાગદ્વેષના ભાવ સમજવા, કે આ વ્યવહાર આચરણ સમજવું, કઈ રીતે સમજવું? ખ્યાલ આવે ને, પોઈન્ટ સમજાય છે? જેવી રીતના શ્રદ્ધા ગુણનું કાર્ય શું કે નિર્ણય કરવો, અહમ કરવું. હવે શેમાં કરવું? કે આ હું આત્મા છું એવો નિર્ણય કરો તો એ સમ્યક શ્રદ્ધા અથવા સમ્યક દર્શન. બરાબર, અને પર પદાર્થ આત્મા છે એવો નિર્ણય કરે તો એ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા દર્શન. સિમિલરલી જ્ઞાનમાં, જ્ઞાનનું કાર્ય શું? કે આ જે પોતાના આત્માનો અનુભવ થઈ રહ્યો છે એનું સ્વરૂપ શું કહેવાય? સ્વસંવેદનરૂપ જ્ઞાન, એને કહેવાય સમ્યક જ્ઞાન. હવે એના સહિતનું પરપદાર્થનું બી સમ્યક જાણવું, સંશય વિપર્ય અને વ્યવસાય રહિત, તો એને પણ કહેવાય સમ્યક જ્ઞાન. અને ખાલી પરપદાર્થનું જ્ઞાન કરવું, ઓલા બધા શું, કારણ વિપર્ય, ભેદાભેદ વિપર્ય અને સંશય વિપર્ય, સ્વરૂપ વિપર્ય, એ બધા વિપર્ય થી સહિત ખોટું પરપદાર્થનું જ્ઞાન કરવું તો એને કહેવાય મિથ્યા જ્ઞાન. હવે એવી જ રીતે ચારિત્રમાં શું સમજવું? ચારિત્રનું કામ છે લીન થવું, સ્થિરતા થવી. હવે સમજો, જો આપણે એને પ્રેક્ટિકલી ભાવપૂર્વક સમજીએ. સમજો, આપણને કોઈ વસ્તુ ગમે છે, આ જરા અટકાવી દો ને ભાભી, હાડકાનો ઉપરથી અવાજ આવે. જો સમજો, આપણને જે વસ્તુ ગમતી હોય ને એનો વિચાર કરો. સમજો, કોઈક મ્યુઝિક સાંભળવું ગમે છે, અથવા કંઈક સુગંધ ગમે છે કોઈક, અથવા કંઈક ખાવું ગમે છે, કોઈ વસ્તુનો રસ ગમે છે. બરાબર, હવે એ વસ્તુ આપણે ખાધી અથવા એ મ્યુઝિક સાંભળીએ છીએ તો એ ટેમ્પરરીલી, ભલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ કે અમુક ક્ષણ માટે, એમાં કેવા લીન થઈ જઈએ છે કે નહીં, એમાં ડૂબી જાય, જાણે આમ ગુલાબજાંબુ ખાધું, ઊંધિયું ખાધું, આ હા મજા આવી કે નહીં. તો એ જેટલો સમય છે જેમાં જીવ સ્થિર થયો, લીન થયો, ખરેખર એવું ચારિત્ર ગુણનું કામ છે. પહેલા ચારિત્ર ગુણનું કામ સમજીએ, એનો ભાવ પકડીએ. બરાબર, કોઈ પણ વસ્તુમાં સ્થિર થવું. સમજો, હવે સમજો, આપણે મહાવીર ભગવાનની સ્ટોરી આપણને જાણવાનો બહુ રસ આવ્યો. તો અહીંથી ત્યાં લાઇબ્રેરીમાં ગયા, ત્યાં મહાવીર ભગવાનનું આપણે મહાપુરાણ 24 તીર્થંકર મહાપુરાણ ઉપાડ્યું પાના ફરાળા અને વાંચવા બેઠા. અને એમાં જેવું આમ સમોશરણનું વર્ણન આવ્યું તો એ સમોશરણનું વર્ણન વાંચતા વાંચતા એવા લીન થઈ ગયા કે ત્યાં ઉભા ઉભા જ બે પાના વાંચી લીધા. ખ્યાલ આવે છે ને? પછી આપણને રિયલાઇઝ થયો કે અરે આ તો ઉભા ઉભા થાકી ગયા. પણ એ રિયલાઇઝેશન પાછળથી થયું ને, એ બે પાના વાંચતા વખતે તો આપણે એમાં કોન્સ્ટન્ટ એનગ્રોસ થઈ ગયા હતા કે નહીં? આવું એનગ્રોસમેન્ટ, આવું કોઈક વસ્તુમાં, કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ ભાવમાં રહી જવું, એમાં સ્થિર થઈ જવું, એમાં એકાગ્ર થઈ જવું, એને ચારિત્ર ગુણનું કાર્ય કહેવાય છે. આટલું ખ્યાલમાં આવે છે? હવે ચારિત્ર ગુણ તો જીવમાં છે ને, ત્રિકાળી છે, અનાદિ અનંત છે, તો અનાદિકાળથી પણ છે કે નહીં? સ્વરૂપ સ્થિરતા તો જ્યારે થાય છે ત્યારે થઈ અને પછી અનંતકાળ રહેશે ને, પણ ત્યાં સુધી શું ચારિત્ર ગુણ છે જ નહીં? છે ને, તો અનાદિકાળથી ચારિત્ર ગુણ છે તો એનું પણ કંઈક તો કાર્ય ચાલુ છે ને, તો શું ચાલુ?
હા,
નિરંતર જીવ આ પાંચ ઇન્દ્રિયના વિષયો એમાં વારાફરથી નિરંતર આમાં થોડુંક લીન થાય, પછી આમાં લીન થાય, પછી આમાં લીન થાય. આપણે જમવા પણ બેઠા હોય ને તો થાળીમાં પાંચ છ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય કે નહીં? તો ઘડીકમાં રોટલી ખાઈએ
છીએ,
પછી ઘડીકમાં હા કંઈક સેલેડ ખાઈએ છીએ. એવું કેમ થાય છે? કેમ કે એક વસ્તુમાં નિરંતર એકાગ્ર જીવ રહી શકતો નથી, એને ફરાવીને, વિષયો ફરાવીને એને ગ્રહણ કરવાની આદત પડે છે. કેમ કે સુખ પોતે જ પર પદાર્થમાં અને છે નહીં, બરાબર ને? હવે એમાં એ આનાથી પણ ખાલી રસનેન્દ્રિયથી થાકી જાય તો સાથે ટીવી પણ જોઈએ છે, અથવા સાથે કંઈ સાંભળવું પણ જોઈએ છે. એમાં સાથે સરસ મજાનું કંઈક આમ સુગંધિત વાતાવરણ હોય સરસ મજાનું, તો એમાં પણ મજા આવે છે.
હા,
બદલતા રહીએ છીએ તો ઠીક, પણ એનું મૂળ કારણ શું? વિષયો બદલવાનું મૂળ કારણ શું? સુખ ગોતે છે અને એને મળતું. એટલે ચારિત્ર ગુણનું સાંભળજો ધ્યાનથી, એનું સુખ સાથે કનેક્શન છે. કેવી રીતના કનેક્શન છે? કે જ્યારે જીવ કોઈક વસ્તુમાં લીન થાય અને એમાંથી જો એને પેલો નિરાકુળ આનંદ મળે તો જીવ સુખી થાય છે, નહીં તો ત્યાં સુધી જીવ દુઃખી જ રહે છે. બરાબર છે? તો જો હવે ચારિત્ર ગુણનો ખરેખર કાર્ય શું? કે સ્વરૂપમાં ચરવું, રમવું. કેમ કે ગુણનું કાર્ય હંમેશા પોતાના સ્વભાવમાં, પ્યોર વસ્તુમાં જ હોય. શ્રદ્ધાનું કાર્ય શું? કે સ્વરૂપને પોતાનો માનવું, એમ પોતાના સ્વસ્વરૂપમાં અહમ કરવું, એ ખરેખર શ્રદ્ધા ગુણનું કાર્ય હતું. એમ ન કરીને આપણે પર પદાર્થમાં કરતા હતા એટલે મિથ્યા શ્રદ્ધા કહેવાતી હતી.
હજી સુધી મારા સ્વરૂપમાં સુખ છે એનો તો સ્વાદ લીધો નથી, એટલે હું બીજી જગ્યાએ ભટક ક્યાંક કરું છું, કોઈ બી સુખ મળે છે ભટકવાનો પ્રયત્ન કરું છું, ટકાવાના સ્કીમમાં વધારે વધારે ક્રોસ ક્યાંક કરું છું, તો મારા આત્મામાં સુખ છે મારે કંઈક નક્કી કરવાનું.
હા, જો આ બીજે બધે આપણે સુખ માટે ભટકીએ છીએ પણ આટલા કાળથી મળ્યું નહીં, તો હવે તો બુદ્ધિપૂર્વક નિર્ણય કરવો પડશે ને કે જો આટલા વખતથી બીજે સુખ ગોતીએ છે ને મળતું નથી, એના માટે બુદ્ધિપૂર્વક નિર્ણય કરવો પડશે કે જો શાસ્ત્રમાં આમ કહે છે કે આમાંથી સુખ મળે એવો છે અને મળે છે, તો હવે આપણે અનુમાનપૂર્વક પહેલા અનુમાન કરીએ કે જેવી રીતના જો અહીંયા જીવ છે બરાબર, અને મને બહુ કોલાહલમાં મને જો આકુળતા અનુભવાય છે અને ત્યાંથી હું જરાક આમ શાંત પરિણામ કરીને આત્માનો વિચાર પણ કરું તો પણ મને શાંતિ મળે છે કે નહીં? ભલે સુખ નથી મળ્યું હજી સુધી, પણ આ બાજુ સુખ હોવું જોઈએ એવું અનુમાન તો આવે છે ને. એ એક. બીજા મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષોના પુરાણોથી, એમની વાર્તાઓથી એમણે કેવી રીતના સુખનો આનંદ લીધો? કે ભાઈ ચક્રવર્તી જેવા મહાન જીવો છોડીને જંગલમાં ચાલ્યા જાય છે, તો શું જંગલમાં સુખ છે? જંગલમાં નથી. એવી કોઈ વસ્તુમાં સુખ છે કે જેનો અનુભવ કરવા માટે અહીંયા એમને નથી ટાઈમ મળતો, અથવા નથી ફાવતું કે આવા અટેન્શન ડાયવર્ટ થઈ જાય છે કે વોટ એવર, તો ત્યાંથી નીકળીને જંગલમાં એવા જાય છે કે બસ અહીંયાથી ક્યાંકથી સુખ મળશે. આવા બધા ઇન્ડિકેશન લઈને જીવે વિચાર કરીને જીવે તત્વ નિર્ણય કરવો પડશે. એને જ તત્વ નિર્ણય કહેવાય ને, કે ના જો આ અત્યાર સુધી હું કરતો આવ્યો છું એ બરાબર નથી અને આ હવે બરાબર છે. આ જો મોક્ષ માર્ગમાં એવું જ કરવું પડશે કે જે આપણા નેચરલ ઇન્સ્ટિંક્ટ છે ને, એ નેચરલ ઇન્સ્ટિંક્ટ મિથ્યાત્વ તરફ ના છે, એટલે અનાદિકાળથી મિથ્યાત્વ ચાલ્યું આવે. હવે અહીંયા બુદ્ધિપૂર્વક એ નિર્ણય લઈને કે ભાઈ જો આ બરાબર નથી અને આ બરાબર લાગે છે એમ કરીને પોતાને ચેન્જ કરવું પડશે. એટલે ઇટ્સ અ પ્રોસેસ, એમ નથી કે ઓટોમેટિકલી થઈ જશે. એના માટે પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ શું છે કે સાચા તત્વનો નિર્ણય અને તત્વ વિચાર, એ જ મેઇન બે પુરુષાર્થ. બરાબર, ચાલો આપણે ચારિત્ર ગુણની વાત ચાલતી હતી ને, એટલે પોતાના સ્વરૂપમાં ચરવું, રમવું, ખરેખર એને ચારિત્ર અથવા સમ્યક ચારિત્ર કહેવાય. પણ હવે એ તો સમ્યકની વાત થઈ ને, તો અનાદિકાળથી ચારિત્ર નથી કે ના છે. હવે સ્વરૂપનું ખબર નથી એટલે પરપદાર્થમાં નિરંતર જીવ રમવાની ટ્રાય કરે છે. એટલે આ કેના જેવું થયું ખબર છે કે આપણે સમજો કે બહુ મોટો કોમ્પ્લેક્સ હોય ક્યાંક, સમજો હજારો ફ્લેટ છે એમાં, આપણું ઘર કયું છે ખબર નથી. છે ખરું આપણું ઘર એમાં, પણ કયું છે એ ખબર નથી. એટલે શું કરીએ છે, બધે જઈને બેલ મારીએ છે. પહેલામાં બેલ મારી, બીજામાં બેલ મારી, ત્રીજામાં બેલ મારી. હા, એ બોલું ખબર છે. આંધળાનું ઉદાહરણ આવે કે આંધળો સમોસરણમાં જવાની ટ્રાય કરતો હોય તો શું કરે કે ભાઈ આમ આમ હાથ રાખીને ચાલે. પછી જ્યાં પેલો દરવાજો આવે ત્યારે જઈને પાછી કંઈક ખંજવાળ આવે, એટલે આમ હાથ આમ લઈ લે અને એમાં એનો દરવાજો મિસ થઈ જાય તો વળી પાછો ચક્કર ચાલે. આપણે એ રીતના કોમ્પ્લેક્સમાં બધાને ત્યાં બેલ મારીએ છે કે ના આ તારું ઘર નથી, આ તારું ઘર નથી. પછી શું થાય, જ્યાં પોતાનું ઘર આવવાનું જોઈએ ત્યાં વળી એને કંઈક બીજો વિકલ્પ સૂજે છે. એટલે જ્યાં અહીંયા પોતાના ઘરમાં સ્થિર થવાનું હતું એ હજી સુધી થયા નથી, અને ઘડીકમાં આ સ્પર્શનેન્દ્રિય, પછી રસનેન્દ્રિય, પછી જ્ઞાનેન્દ્રિય, ખ્યાલ આવે ને, આ ફરતા 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 વિષય એ જીવ અનાદિકાળથી એમાં લીન થવાની કોશિશ કરે છે અને થઈ શકતો નથી. તો આ તો થયું મિથ્યાચરિત્ર, પેલું થયું સમ્યક ચરિત્ર. બરાબર, હવે વ્યવહાર ચારિત્રને આમાં કેવી રીતના બેસાડવું, એ તો ક્રિયા છે, એને કેવી રીતના ચારિત્ર કહે છે. જો સાંભળજો ધ્યાનથી, એક સૂક્ષ્મ વાત છે અને એક સ્થૂળ વાત. જે વાત સૂક્ષ્મ છે એ તો જીવના પરિણામોની અને જાણે સમય સમયની, કે આ જીવ આમાં લીન થયો, અરે આમાંથી બહાર આવી ગયો, આમાં લીન થયો, આમાં બહાર આવી ગયો, અથવા તો આમાં લીન નથી થઈ શકતો તો આ પરપદાર્થમાં લીન થયો. એ પરપદાર્થમાં અંતર્મુહૂર્ત માટે લીન થાય છે ને, તો આ બધી સૂક્ષ્મ પરિણામોની વાત છે ચારિત્રની. ખરેખર આ જ ચારિત્ર છે, અને આ વ્યવહાર ચારિત્ર તો ઉપચારથી એને ચારિત્ર કહેવાય છે, બાકી ખરેખર આચરણને ચારિત્ર કહેવા છે જ નહીં, ખ્યાલ આવે ને. પણ જે હવે ધર્મી જીવો છે, સમ્યક દ્રષ્ટિ જીવો છે, એ બુદ્ધિપૂર્વક પાપથી બચવા માટે શું કરે છે કે એવા કાર્યોમાં લીન થાય છે કે જ્યાં જીવોની રક્ષા થઈ શકે, જ્યાં પાપથી બચી શકાય. એવા કયા કાર્ય છે, હા, જે પાંચ અણુવ્રત અથવા મહાવ્રત, બરાબર, 28 મૂળ ગુણ આદિનું પાલન, 12 પ્રકારના વ્રતનું અથવા તપનું પાલન, આ બધાને ઉપચારથી, આચરણથી એને ચારિત્ર કહેવાની પદ્ધતિ છે. બાકી ખરેખર આ બધા પરિણામો તો સ્થૂળ પરિણામો છે, ખ્યાલ આવે ને. હવે સમજો પાણી ગાળવું, એ પાણી ગાળતા 5 મિનિટ લાગે તો 5 મિનિટ આમે કોઈ જીવનો ઉપયોગ એમાં લીન રહેતો નથી, ખ્યાલ આવે છે ને. પણ એ જ્યાં જીવ પોતાના આત્મામાં લીન ન રહી શકે અને પેલા ગમે તે પાણી પી લેવાનો પ્રમાદ થાય, એમાં જે જીવ હિંસા થાય, એનાથી બચવા માટે ધર્મી જીવો પોતાના ઉપયોગને બુદ્ધિપૂર્વક એમાં સ્થિર કરે છે, એમાં લીન કરે છે. કેમાં, એ પાણી ગાળવાની ક્રિયામાં. આખા દિવસમાં એવા કાર્ય કરે છે, એમાં લીન થાય છે કે જેમાંથી આવા પાપ ભાવથી બચી શકાય. એટલે એ સ્થૂળ દ્રષ્ટિએ એને પણ ચારિત્ર કહી દેવામાં આવે છે, પણ ખરેખર એ ચારિત્ર નથી, ખ્યાલ આવે ને. ચારિત્ર ખરેખર એનું મૂળ ક્યાં છે કે લીન થવું, સ્થિર થવું. કેમાં, કે પોતાના સ્વરૂપમાં લીન થવું. બરાબર, ચલો હવે આપણે એનો આન્સર વાંચીએ. હવે આમાં 5-6 પરિભાષાઓ આપી છે જુદી જુદી, આપણે તો 2-3થી શરૂઆત કરી છે ને, જો આમાં 6 પરિભાષા છે, એક એકને આપણે વાંચશું અને એને સમજશું. જો પહેલું, ચારિત્રનું લક્ષણ એટલે સ્વરૂપ શું છે એનો આન્સર આપણે લઈએ. પહેલું, મોહ અને ક્ષોભ રહિત આત્માનો પરિણામ. તેને ચારિત્ર કહે છે.
સાતમી
ગાથા, મોહ અને ક્ષોભથી રહિત આત્માનો પરિણામ તેને ચારિત્ર કહે છે. આ મોહ એટલે શું? અટેચમેન્ટ, મિથ્યાત્વ, બરાબર. અને ક્ષોભ એટલે શું? ના, અધુરાશ નહીં, ક્ષોભ એટલે ગ્લાની, એક જાતના પરિણામ છે. બાકી ક્ષોભ એટલે જાણે પોતાના સ્વરૂપમાંથી અચ્યુત થયા અને જે પણ જાતના જીવને અશાંતિના પરિણામ થયા ને એને ક્ષોભ કહેવાય. હા, એન્ઝાયટી કહી શકાય. એન્ઝાયટી પણ ઇઝ નોટ ધ કરેક્ટ, આમ ઇંગ્લિશમાં બરાબર ભાવ જ ન પકડાય એક્ચ્યુઅલી. ના, ક્ષોભ એટલે આમ થોડું અશાંતિ, એને દુઃખના પરિણામ, એને ક્ષોભ કહેવાય. જ્યાં આત્મામાં એને સ્થિર થયો હતા તો એટલા અંતર મુહૂર્ત માટે જીવને જે આનંદના પરિણામ અંદરથી આવ્યા એમાંથી જ્યાં હટ્યા, જે અશુદ્ધ ભાવમાં આવ્યા, પછી પુણ્ય હોય કે પાપ હોય, શુભ હોય કે અશુભ હોય, બંને ક્ષોભ છે. બધા જ બરાબર. તો મોહ અને ક્ષોભ રહિતનો આત્માનો પરિણામ. હવે આવા પરિણામ કોને હોય? મુનિ દશામાં પણ કોને હોય? સાતમામાં તો હજી છે ક્ષોભ, કેમ કે હજી શાસ્ત્ર લખવાનો ભાવ આવે છે. હા, ઓકે, ચલો છઠ્ઠામાં. હા ચલો, એટલે બુદ્ધિપૂર્વક સાતમા ગુણસ્થાનથી લઈને ઉપર બધાને મોહ ક્ષોભ રહી. પણ ખરેખર તો હજી પણ એમાં સૂક્ષ્મ કશાય છે ને અંદર. એટલે ખરેખર મુનિરાજ જે વિતરાગી થઈ ગયા બારમા ગુણસ્થાને, અગિયારમાં પણ લઈ લો, અગિયારમાંથી લઈને ઉપર, એ બધા મોહ અને ક્ષોભથી રહિત એવા જીવો છે. તો આવા જીવોને આત્મામાં જે પૂર્ણ વિતરાગતાના પરિણામ થયા, એ પૂર્ણ વિતરાગતાના પરિણામને ચારિત્ર કહેવાય છે. ખ્યાલ આવે? પરિભાષા શું આપી? મોહ અને ક્ષોભ રહિત આત્માનો પરિણામ, તે ખરેખર ચારિત્ર છે. કેમ કે ચારિત્ર ગુણની પર્યાય ભલે એક એક સમયની થાય, પણ પરંપરાએ જેનું હવે ચારિત્ર નિરંતર શુદ્ધ રહેવાનું છે એને હવે ચારિત્ર કહેવાય છે. ખ્યાલ આવે? પૂર્ણ વિતરાગતાને ચારિત્ર કહેવાય છે. હા, એટલે વિતરાગી મુનિરાજ અથવા કેવળ જ્ઞાની પરમાત્મા, બરાબર. હવે બીજી પરિભાષા. હવે આ ગુણની અપેક્ષા છે, જો ઈ સમય પૂરતો તો વિતરાગતા છે ને, અગિયારમા ગુણસ્થાને પણ. જો સેકન્ડ પોઈન્ટ, સ્વરૂપમાં ચરવું, રમવું, તે ચારિત્ર છે, બરાબર. આ પરિભાષા આપણે લીધી ને કે આ તો ગુણની અપેક્ષા છે, કે એ ગુણનું નેચરલ ફોર્મ જ શું છે? કે ભાઈ પોતાના આત્મામાં ચરવું, એનો જેવી રીતના ઓલું હોય ને કે પાણી હોય ગરમ, એને તમે કાંઈ ન કરો, સાઈડ પર મૂકી દો, તો એ એના નેચરલ ફોર્મમાં આવી જાય છે ને પાછું, એના ઠંડો જે એનો નેચરલ સ્વભાવ છે એમાં આવી જાય છે. એવી જ રીતે આ જીવને તમે કાંઈ હેરાન ન કરો, એને કોઈ પર પદાર્થમાં ન લગાવો અને સાઈડ પર મૂકી દો, તો શું થાય છે? કે એ ઓટોમેટિકલી આ ચારિત્રના પરિણામ પોતાના આત્મામાં જ લીન થાય છે. જ્યાં જીવની દ્રષ્ટિ કોઈ પર પદાર્થ પર નથી, તો ઓટોમેટિકલી પોતાના સ્વભાવ પર આવી જાય છે. એટલે આને એવી રીતના, જો સ્વરૂપમાં ચરવું એને ચારિત્ર કીધું ને, તો એનું નેચરલ ફોર્મ, ચારિત્ર ગુણની નેચરલ પર્યાય કઈ? કે કાંઈ ન કરો, તો જીવ ઓટોમેટિકલી પોતાના આત્મામાં જ લીન થાય છે, તો એને ચારિત્ર કહે, બરાબર. બે જોઈ, હા, જ્ઞાતા દ્રષ્ટાએ પાછું જ્ઞાન દર્શન ગુણતી થાય, એ પ્રમાણે રહે એટલે પોતાના આત્મામાં લીન રહે છે. જો હવે થર્ડ પરિભાષા જોઈએ, પોતાના સ્વભાવમાં પ્રવર્તવું. આ પ્રવર્તવું એટલે થોડું આમ પર્યાયના એંગલથી, પુરુષ પ્રવર્તનથી છે ને, પોતાના સ્વભાવમાં પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું, એવો તેનો અર્થ છે. જ્યાં જીવ પોતાના સ્વભાવમાં જ લીન રહે છે તો એને ચારિત્ર કહેવાય છે. ત્રણ થયા. હવે ચોથો, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે ને, વસ્તુ સ્વભાવ ધર્મ. હા, આપણે આમાં પ્રવચન સારની સાતમી ગાથામાં એ પણ કહે છે ને કે સામ્ય એ વસ્તુનો ધર્મ છે. જેવી રીતના જીવ પોતાના આત્મામાં લીન રહે, કોઈ પરપદાર્થમાં રાગ દ્વેષના ભાવ ન કરે, બધામાં સમતા ધરે, તો અંદર જે ધર્મરૂપ પરિણામ થાય એને સામ્ય ભાવ કહેવાય છે. પોતાના સ્વભાવમાં જ રહે છે તો હવે કોઈના પ્રત્યે એને લાઇકિંગ કે ડિસલાઇક જેવું કાંઈ નથી ને, એને તો બધા પ્રત્યે સમાન ભાવ છે. બસ એવા સમતાના ભાવ. વિતરાગતા ઇઝ અ નેગેટિવ વર્ડ, કે રાગ નથી અને દ્વેષ નથી, તો છે શું? કે બસ આ સામ્ય ભાવ છે, સમતાના ભાવ છે. એવા ભાવને ચારિત્ર કહેવાય. સામાયિક એ શબ્દ પર્યાય ઓલું છે કે જયારે જીવ સામ્ય ભાવમાં હોય તેવી પર્યાયને સામાયિક કહેવાય છે. એમ સમજો ને, અરિયંત ભગવાન જે પોતાના આત્મામાં લીન છે તેમને અંદરથી ફિલિંગ કેવી આવતી હશે? જેવી રીતના આપણને અહીંયા બેઠા છે ફિલિંગ કેવી આવે છે કે સમજો ગરમી લાગે છે, ઠંડી લાગે છે, લાઇટ ઓછી છે વધારે છે, કંઈક ને કંઈક આપણો ઓપિનિયન હોય ને બધી વસ્તુમાં. અને એને કારણે જીવને નિરંતર કાં તો સેટિસ્ફેક્શનનો ભાવ હોય કે અનસેટિસ્ફેક્શનનો ભાવ હોય, એક એને હા બરાબર છે કે નથી બરાબર, સારું છે નથી સારું, એવા અંદરથી આપણને ફિલિંગ આવે છે ને. હા, આ રાગ દ્વેષના ભાવ છે. જ્યાં સારું લાગે એ રાગ છે, જ્યાં નથી સારું લાગતું એ દ્વેષ છે. અને જે અરિયંત પરમાત્મા છે એને કેવું છે? એને બસ કોઈ ઓપિનિયન જ નથી, એ પોતાના આત્મામાં લીન છે. એને સામ્ય ભાવ કહેવાય. ચાલો, આ ચાર પરિભાષા આપણી થઈ, પાંચમી જોઈએ. તેજ યથાસ્થિત આત્મગુણ હોવાથી, પહેલા વાંચી લે આપવા, અર્થાત વિષમતા વિનાનો સુસ્થિત આત્માનો ગુણ હોવાથી સામ્ય છે. જો હમણાં આપણે પહેલા લીધું ને, હવે આવી ગયું વાંચવા. તેજ યથાસ્થિત, યથાસ્થિત એટલે જેવો આત્મા છે એવો જ એમાં સ્થિત છે. તેજ યથાસ્થિત આત્મગુણ હોવાથી, પોતાના આત્માનો એવો ગુણ હોવાથી કે જેવો છે એમાં જ સ્થિત છે, માટે તેને સામ્ય કહે છે. હવે સામ્ય એટલે શું? કે ભાઈ વિષમતા વિનાનો સુસ્થિત આત્માનો ગુણ. વિષમતા એટલે શું? અહીંયા રાગ દ્વેષ રહે, કોઈ પણ જાતના એમાં વિષમ, વિષમ એટલે સમથિંગ વિચ ઇઝ, હા, જેવી રીતના આપણે એમ કહીએ ને કે ધ કન્ડિશન્સ આર ફેવરેબલ, બરાબર. નોન ફેવરેબલ એની કહેવાય વિષમ, બરાબર. જેવો આત્માનો એ ચારિત્ર ગુણનો સ્વભાવ છે એવા જ પરિણામ થાય તો એ સમ, સમ છે, સમતા છે, સામ્ય છે. અને એનાથી ઓપોઝિટ થાય તો એ વિષમ છે. સંસારી અવસ્થામાં જીવને નિરંતર રાગદ્વેષના પરિણામ થાય છે. જો જ્ઞાનમાં કેવું છે કે જ્ઞાન ઓછું છે અથવા વધે છે, બરાબર. અને ચારિત્રમાં કેવું છે? કાં તો ઊંધું છે, રાગદ્વેષના પરિણામ છે, અથવા પછી સમ્યક થાય છે, બરાબર. તો અહીંયા આ ચારિત્ર ગુણનો પરિણામ કેવું છે? કે યથાસ્થિત જેવા છે એવા, વિષમ નથી, વિષમ વિનાના આત્માનો ગુણ સુસ્થિત બસ એવા છે, એને સામ્ય કહે છે. આ પાંચ પરિભાષા થઈ. છઠ્ઠી જોઈએ. મોહ અને ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. જે વિતરાગતા થઈ જાય તો કેવો છે? અત્યંત નિર્વિકાર એવા જીવના પરિણામ છે. સમજો કોઈને ખૂબ ગુસ્સો આવતો હોય, ખૂબ રાગદ્વેષના ભાવ થતા હોય, તો એ ઇન્ટેન્સિટી વધારે છે. અને કોઈને ઓછા 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 થતા એને ઝીરો જ થઈ જાય. અથવા જે અનંતાનુબંધીને એવું છે ને કે પોતાના સ્વભાવને ભૂલી જ ગયા છે, ભલે ઇન્ટેન્સિટી વધારે નથી પણ આત્માને જ ભૂલી ગયા છે. હવે આત્માને પણ જાણે છે, એને વ્રતના પરિણામ પણ છે, પોતાના નિરંતર આત્મામાં સ્થિત રહે છે અને હવે પૂર્ણ આત્મામાં લીન થઈ ગયા છે. કોઈ જ જાતના વિકારના પરિણામ એમને છે જ નહીં, અત્યંત નિર્વિકાર એવા જીવના પરિણામને ચારિત્ર કહે છે. ચારિત્રનું લક્ષણ શું છે? કે બસ જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય એને ચારિત્ર કહેવાય. હવે એનું અંશે પ્રગટતા એ ચોથા ગુણસ્થાને થઈ જાય છે. કે એ એક ક્ષણ માટે જ્યારે આત્માનો અનુભવ કર્યો, એટલા ક્ષણ માટે તો આત્મામાં લીન થયા હતા ને, પછી ભલે લીન નથી રહી શક્યા અથવા પછી ભલે એમણે વિશેષ કોઈ વ્રતના પરિણામ નથી લીધા, પણ એક ક્ષણ માટે પણ લીન થયા હતા એટલે એમને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થઈ ગયું. હવે આગળ જેમ જશે તો એમને પાંચમા ગુણસ્થાને હજી વ્રતની વિશેષતા થઈ તો શુદ્ધિની વૃદ્ધિ થઈ તો ચારિત્રમાં લીનતા વધી. આપણે લોજિકલી કોરિલેટ કરી શકીએ ને કે ચોથા ગુણસ્થાને જ્યારે લીન થયા તો હજી એમને સ્થિરતા ઓછી છે, તો બહુ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે જ સ્થિર રહી શક્યા અને પાછા બહાર આવી ગયા. હવે જેમ જેમ ગુણસ્થાન વધે છે, શુદ્ધિ વધે છે, તો સ્થિરતા વધતી જાય છે, તો આત્માનો અનુભવ પણ વધારે લાંબો ચાલશે કે નહીં? એ લોજિકલ જ છે ને, આપણે કોઈને પૂછવાની કે અનુભવની જરૂરત નથી, આમાં અનુભવ વગર જ અનુમાન લગાવી શકાય. નિર્જરા એને ના કહેવાય, નિર્જરા ઇઝ અ ફ્રૂટ. જે આપણે અંદર લીન થયા એના ફળ રૂપે કર્મ ખરી ગયા એને નિર્જરા કહેવાય. આ તો કારણ થયું, શુદ્ધિની વૃદ્ધિ થઈ એટલે અશુદ્ધિનો નાશ થયો, એ અશુદ્ધિના નાશને નિર્જરા કહેવાય. એ ફળ રૂપે થયું અને આ શુદ્ધિની વૃદ્ધિ એક કારણ થયું. હા, પણ એ કારણ કાર્ય સંબંધ થયો ને, ભલે સાયમલ્ટેનિયસલી થયા. જેવી રીતના દીવો જલાવ્યો અને પ્રકાશ થયો તો બે સાથે જ થયા, બે એક જ કાર્ય થયું. પણ દીવાનું પ્રગટવું એ કારણ કહેવાય અને પ્રકાશ થવું એ કાર્ય કહેવાય. એમ થયું ને, એવી જ રીતે સમ્યક દર્શનને કાર્ય કારણ કહેવાય અને સમ્યક જ્ઞાનને ચારિત્રને કાર્ય કહેવાય. કેમ કે સમ્યક શ્રદ્ધા થઈ તો ઓલાને સમ્યક નામ અપાયું. એવી જ રીતે નિર્જરા એટલે શું? કે પોતાના આત્મામાં લીન થયા અને સાથે પેલી અશુદ્ધિનો નાશ થયો, બધું સાથે જ થયું. પણ એક જાતનો કારણ કાર્યનો ઉપચાર તો એ આવે ને. બરાબર,
છતાં પણ એનો એનો જે કસાય જે છે ખાલી સંચલન કસાયનો અત્યારે તીવ્ર હોય છે.
બરાબર,
અને સાતમા ગુણસ્થાનની અંદર જાય છે ત્યારે સંચલન કસાયનો
બરાબર છે. બહુ સરસ,
ઘણી વાર પરિણતિ એટલે એવું નથી જરૂરી કે આત્મામાં ઉપયોગ
હોય
ત્યારે ચારિત્ર છે.
ભિન્નતા
ન હોય છતાં તરફની પરિણતિ હોય ત્યારે પણ ચારિત્ર ચાલુ છે.
બરાબર છે. ઇવન એવી જ રીતે ચોથા ગુણસ્થાનમાં પણ એક વાર આત્માનો અનુભવ થયો તો જે પહેલા જીવ એ મિથ્યાત્વ અવસ્થામાં એનું જે લેવલ હતું એમ સમજો, ત્યાંથી ઉંચકાઈ ગયો ને આખો. હવે તો આત્માનો અનુભવ કદાચ 6 મહિનામાં એકાદ વાર થશે ત્યારે થશે, પણ ત્યાં સુધી આખું લેવલ તો હવે એ જ રહેશે ને. બસ એ એમનું સ્વરૂપાચરણ ચાલી રહ્યો છે, એ પરિણતિ કન્ટિન્યુ, એને પરિણતિ કહેવાય. પરિણતિ એટલે તમારો એક આખો આખી તમારી એમ કે ને ભૂમિકા ઉંચકાઈ ગઈ, આખી આખી ધારા બદલાઈ ગઈ તમારી, અને હવે તમે ઈ ભૂમિકામાં રહો છો. એમાં જ નિરંતર જીવ એવા પરિણામોમાં વિહાર કરે છે તો એને પરિણતિ કહેવાય, અને જે દર સમયે જે થાય એને પર્યાય કહેવાય. અથવા શુદ્ધ ઉપયોગ જે આપણે કહેવાય કે આત્માના અનુભવમાં ડૂબે ત્યારે જ શુદ્ધ ઉપયોગ કહેવાય, પણ આ બાકી કન્ટિન્યુટી દર સમયે રહે છે એને પરિણતિ કહેવાય. બરાબર ને? એ પરિણતિને પણ એ ચારિત્રના અંશ તરીકે લેવું જોઈએ. એમણે બહુ સરસ પોઈન્ટ કીધો કે સમજો, અહીંયા જીવ મિથ્યાત્વ અવસ્થામાં હતો અને સમ્યકત્વમાં આવ્યો, તો હવે સ્વરૂપાચરણ ક્યારે કહેવું? કે આત્મામાં ડૂબે ત્યારે જ કહેવું કે ના, હવે આ કન્ટિન્યુઅસ સ્વરૂપાચરણ
છે. હા,
પ્રોસેસમાં આવી. હવે એમાંથી જ્યારે સ્વરૂપાચરણમાંથી હજી પાંચમા ગુણસ્થાનમાં પહોંચી જાય એટલે એમને શુદ્ધિ વધી ગઈ, હવે આત્માનો અનુભવ વધારે જલ્દી થાય છે, તો એ નિશ્ચય શુદ્ધિ થઈ, પણ સાથે પરિણતિ રૂપે એમની આખી ભૂમિકા આખી વધારે ઉંચકાઈ ગઈ, એમ વધારે બદલાઈ ગઈ, ધારા વધી ગઈ. એવી જ રીતે પછી મુનિદશામાં ગયા અને મુનિદશામાં એમની ધારા કન્ટિન્યુ. બરાબર, જો આ રીતે આપણે અહીંયા ચારિત્રની વાત કરી તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જાતના આપણા ત્રણેય વાતો અહીંયા ચાલી. હમણાં હવે આપણે 2-4 ક્વેશ્ચન આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના બાકી છે, એના પછી પાછો ટોપિક ચેન્જ કરીને 5 અસાધારણ ભાવની વાત કરશે અને પછી ગુણસ્થાનની વાત કરશે. બરાબર, આ અધિકારમાં 2 ટોપિક પછી બાકી છે. ચાલો જીનવાણી સ્થિતિ લઈએ.
હે જીનવાણી ભારતી તો જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જિન વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ.
બોલો જિન વાણી માત નો જય.